నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాహాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका एमा अपने कर्ता कर्म अधिकार नी गाथा 79 सुधी स्वाध्याय कर्यो छे. हवे 79 गाथा पछी आगळ स्वाध्याय आपणे आजे शुरू करिए. 79 नी गाथा पछी અમૃતચંદ્રાચાર્ય ભગવાને 50મો કળશ લખ્યો છે. એટલે અહીંયા 79 ગાથા પૂરી થતા કહે છે કે હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કેવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે? તો કે જે આગળ વાત આવી 76, 77, 78 અને 79 ગાથાની અંદર, અને એમાં એ જણાવવામાં આવ્યું કે બે દ્રવ્ય જુદા છે, પૂતગળ દ્રવ્યનું પરિણમન અને જીવ દ્રવ્યનું પરિણમન જુદા પ્રકારે છે. એ બંનેની વચ્ચે કોઈ કર્તા કર્મ ભાવ રૂપ સંબંધ છે જ નહીં. એ બેમાંથી કોઈ એકબીજાના કાર્ય કરતા નથી, કોઈ કરતા થઈ અને બીજા દ્રવ્યની અંદર કાર્ય કરતું નથી, એવો એ બંનેની વચ્ચે કર્તા કર્મ ભાવનો અભાવ છે. એમાં આ પૂતગળ જે છે તે તો જાણતું પણ નથી, જીવના પરિણામને પણ જાણતું નથી, પોતાના પરિણામને જાણતું નથી કે પોતાના પરિણામના ફળને પણ જાણતું નથી. જ્યારે જીવ દ્રવ્ય છે તે પોતે પોતાના પરિણામને પણ જાણે છે, પૂતગળના પરિણામને પણ જાણે છે, પૂતગળ ફળના પરિણામને પણ જાણે છે. તે છતાં પણ જીવ દ્રવ્યનું જે પરિણામ થાય છે, જીવ દ્રવ્યનું જે કર્મ છે, જીવ દ્રવ્યનું જે કાર્ય છે, તે એની નિર્મળ પરિણતિ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક શાંતિ, સમ્યક શ્રદ્ધાની પરિણતિ છે, એવા પરિણામો થાય છે. અને એ જ્ઞાન કરે છે એટલે એનું કર્મ એ બધાને જાણવાનું, એવું જ્ઞાન કરવાનું છે. એ જ્ઞાન કરે છે તો એ પૂતગળના પરિણામોનું જ્ઞાન કરે છે, પૂતગળના પરિણામને કારણે થયેલા ફળ એનું પણ જ્ઞાન કરે છે અને પોતાનું પણ જ્ઞાન કરે છે. એટલે એ સ્વ પર પ્રકાશકપણું એના જ્ઞાનનું છે અને એ જ્ઞાનનું કાર્ય કરે છે. ત્યારે પણ એમાં એમ નથી કે પેલા પૂતગળના પરિણામ રાગ દ્વેષના થાય છે માટે એનું જ્ઞાન કરે છે, એમ પણ નથી. એટલે આ રીતે બધી સ્વતંત્રતા બતાવ્યા પછીથી, આ ગાથાઓનો ખૂબ વિસ્તાર કર્યા પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાન હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કળશ 50. જ્ઞાની જાનન પીમા સ્વ પર પરિણતિ ઉદ્ગલશ્ચાસ્ય જાનન વ્યાપ્તૃવ્યાપ્ય ત્વમ અનંત કલયિતુમ સહૌ નિત્યમ અંત્યમ ભેદાત અજ્ઞાનાત કર્તૃકર્મ બ્રહ્મમ પિરન જોર્ભાતિ તાવન્ન યાવત વિજ્ઞાનાર્થિસ્કાસ્તિ ક્રકચવદયમ વેદ મુત્પાદ્ય સદય. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાની એટલે જ્ઞાની તો ઇમા સ્વપરનીતિ પોતાની અને પરની પરિણતિને જાણન અપી જાણતો પ્રવર્તે છે. જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. અને પૂતગળ અપી અજાનન, અને પૂતગળ દ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહીં જાણતું પ્રવર્તે છે. જ્ઞાની એ પોતે પોતાની પરિણતિને જાણે છે, પરની પરિણતિને પણ જાણે છે, જ્યારે આ પૂતગળ દ્રવ્ય છે તે પોતાની પરિણતિને પણ જાણતું નથી અને પરની પરિણતિને પણ જાણતું નથી. આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી નિત્યમ અત્યંત ભેદાત, સદા હંમેશા એ બંનેની વચ્ચે અત્યંત ભેદ છે, બંને વચ્ચે ખૂબ જ ભેદ છે, બંને તદ્દન ભિન્ન છે. નાની છે એ જાણે છે, એ જીવદ્રવ્ય છે, અને અહીંયા જ્ઞાનીની વાત લીધી છે, જીવદ્રવ્ય ન કહેતા અહીંયા જ્ઞાની લીધો છે, કેમ કે જીવદ્રવ્ય ને ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી એની દ્રષ્ટિ આત્મા તરફ થઈ નથી, ત્યાં સુધી એને અનુભવ નથી, એટલે એની વાત ન લેતા અહીંયા જ્ઞાનીની વાત લીધી છે. અથવા તો એમ કહીએ કે જેની શુદ્ધ પરિણતિ છે, નિર્મળ પરિણતિ છે, એની વાત લીધી છે, કે જે પોતે પોતાના સ્વરૂપને પણ જાણે છે, જેને ભેદ જ્ઞાન થયું છે એની વાત લીધી છે. એટલે એ પોતે પોતાને જાણે છે, પોતાની પરિણતિને જાણે છે. જ્યારે પેલું પૂતગળ જે અચેતન છે, જળ છે, એ પોતાને કે પરને જાણતું નથી, એટલે બંને વચ્ચે મોટો ભેદ છે, મોટો તફાવત છે. તે બંને પરસ્પર અંતરંગમાં વ્યાપતૃ વ્યાપ્યત્વમ એટલે વ્યાપ વ્યાપક ભાવને કલઈ તુમ અસહુ પામવા અસમર્થ છે. વ્યાપ વ્યાપક ભાવને પામવા માટે અસમર્થ પણ કોનું અને કોની વચ્ચે? પૂતગળનું જીવની સાથે અને જીવનું પૂતગળની સાથે વ્યાપ વ્યાપકપણું એ શક્ય નથી. એટલે પૂતગળ અને જીવ એ બંનેની વચ્ચે પરસ્પર વ્યાપ વ્યાપક ભાવને પામવા માટેની અસમર્થતા છે. અનયો કર્તૃ કર્મ બ્રહ્મમતિ એટલે જીવ પૂતગળને કરતા કર્મપણું છે એવી બ્રહ્મબુદ્ધિ અજ્ઞાનને લીધે તાવત ભાતી ત્યાં સુધી ભાસે છે, થાય છે કે જ્યાં સુધી વિજ્ઞાનાથી એટલે વિજ્ઞાન એટલે જ્ઞાન ભેદ જ્ઞાન એટલે જ્યાં સુધી ભેદ જ્ઞાન કરનારી વિજ્ઞાન જ્યોતિ ક્રકચવત અદર્ય કરવતની જેમ નિર્દય રીતે ઉગ્ર રીતે સદ્ય ભેદમ ઉત્પાદ્ય જીવ પૂતગળનો તત્કાળ ભેદ ઉપજાવીને ન ચકાસતી પ્રકાશિત થતી નથી. એટલે કે આ પૂતગળ અને જીવ એ બંને તદ્દન ભિન્ન છે અને તે બંનેની વચ્ચે પરસ્પર વ્યાપ વ્યાપકપણાનો અભાવ છે. એ બંનેની વચ્ચે વ્યાપ વ્યાપક ભાવ શક્ય નથી. જીવ અને પૂતગળને કરતા કર્મપણું છે એવી જે મિથ્યા બુદ્ધિ ભ્રમ બુદ્ધિ એ અજ્ઞાનને લીધે દેખાય છે, જણાય છે, ભાસે છે, એમ અજ્ઞાનને લીધે થાય છે કે જીવ અને પૂતગળની વચ્ચે કરતા કર્મપણું છે. અને એ ત્યાં સુધી જ એમ લાગે છે કે જ્યાં સુધી એ ભેદ જ્ઞાન કરનારી વિજ્ઞાન જ્યોતિ વિશેષતાથી જ્ઞાનની પરિણતિ એ કરવતની જેમ નિર્દય રીતે, જેમ કરવત નિર્દય રીતે બે ભાગ કરે છે એવી રીતે વિજ્ઞાન જ્યોતિ કરવતની જેમ નિર્દયપણે એટલે તત્કાળ એ જ વખતે જીવ અને પૂતગળનો ભેદ ઉપજાવી દે છે, ત્યાં સુધી એ જ્યોતિ પ્રકાશિત થતી નથી. કેવી જ્યોતિ? કે જીવ અને પૂતગળની વચ્ચે કરતા કર્મપણાનો અભાવ છે એ બ્રહ્મને દૂર કરનારી જ્ઞાનની જ્યોતિ. ભેદ જ્ઞાન એને દૂર કરે છે. ભેદ જ્ઞાન દ્વારા એવો બ્રહ્મ એવી ભ્રાંતિ દૂર થાય છે કે જીવના કાર્યો પૂતગળના છે અથવા પૂતગળના કાર્યો જીવના છે. પૂતગળ જીવના કાર્યોનો કરતા થાય છે અથવા તો જીવ પૂતગળના કાર્યોનો કરતા થાય છે એવી જીવ અને પૂતગળ વચ્ચેની કરતા કર્મપણાની પ્રવૃત્તિ એ ભ્રાંતિ રૂપે છે, એ અજ્ઞાન રૂપે છે, એ મિથ્યાત્વને કારણે છે. અને એવું અજ્ઞાન મિથ્યાત્વ ભ્રાંતિ ત્યારે જ જાય કે જ્યારે એ જ્ઞાન જ્યોત પ્રકાશમાં આવે. અને એવી જ્ઞાન જ્યોત પ્રકાશમાં આવતા એ તત્કાલ તરત જ જેમ કરવત નિર્દયપણે બે ભાગ કરી નાખે છે એ રીતે એ જીવ અને પૂતગળનો ભેદ તરત જ સ્પષ્ટ કરી દે છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે ભેદ જ્ઞાન થયા પછી જીવને અને પૂતગળને કરતા કર્મ ભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. ભેદ જ્ઞાન થાય એ આત્માને લક્ષે ભેદ જ્ઞાન થાય, પરને લક્ષે ભેદ જ્ઞાન નથી થતું. ભેદ જ્ઞાન આત્મા અને પરની વચ્ચે થાય પણ એમાં લક્ષ આત્માનું છે. આત્માનું લક્ષ કરતા ભેદ જ્ઞાન થાય છે, પરનું લક્ષ કરતા ભેદ જ્ઞાન થતું નથી. ભેદ જ્ઞાન બે વસ્તુની વચ્ચે થાય, બે વસ્તુની વચ્ચેનો ભેદ સમજાય કે આ અને આ બંને આમ જુદા છે. પણ જુદા બંને પડે છે, એકબીજાથી જુદા પડે છે ત્યારે પણ દ્રષ્ટિ આત્મા તરફ જાય તો ભેદ જ્ઞાન થાય છે. પર તરફ લક્ષ કરવાથી, પર તરફ દ્રષ્ટિ કરવાથી ભેદ જ્ઞાન થતું નથી. એટલે આખો માર્ગ પોતાના સ્વરૂપનું લક્ષ કરીને એનો અનુભવ કરવા રૂપે જ છે. જ્યાં સુધી પોતે પોતાનું લક્ષ નથી કરતો, જ્યાં સુધી એને પોતાનું સ્વરૂપ સમજાતું નથી, જ્યાં સુધી એ દ્રવ્યકૃતનો અભ્યાસ કરતો નથી, જ્યાં સુધી એ જ્ઞાનીની વાણી સાંભળતો નથી, જ્યાં સુધી એ તીર્થંકર ભગવાનના સમુદ્રમાં બેસીને ઓમકાર ધ્વનિમાંથી આવતા જ્ઞાનના ધોધને ઝીલતો નથી, ત્યાં સુધી એને પોતાનું સ્વરૂપ સમજાતું નથી, પોતાના સ્વરૂપ વિશેની એને માન્યતા થતી નથી, દ્રઢતા થતી નથી કે હું છું અને હું કેવો છું, પોતાનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ સમજી જાણી તે સંબંધી મનોમંથન ચિંતન કરીને જ્યારે એ એવા નિર્ણય ઉપર આવે છે કે મારું તો આ પ્રકારે જ સ્વરૂપ છે અને એમાં પર પદાર્થને કોઈ રીતે અવકાશ નથી, એટલે કે પર પદાર્થ એમાં ભળતો પણ નથી, પર પદાર્થ એમાં કંઈ કરતો પણ નથી, અને હું જીવ પર પદાર્થમાં જતો નથી, એમાં વ્યાપતો નથી, ભળતો નથી, કે પર પદાર્થની અંદર હું કંઈ કરતો નથી. આટલી દ્રઢતા થાય, ધારણા જ્ઞાન સુધી આટલે સુધી તો પહોંચી શકાય. વર્તમાનમાં આપણને જે મળ્યું છે, જે દ્રવ્યસ્રુત મળ્યું છે, જે ગુરુદેવની વાણી મળી છે, આ શાસ્ત્રો બધા મળ્યા છે, સમજ મળી છે, સમય મળ્યો છે, તો આપણે ધારણા જ્ઞાન સુધી તો પહોંચી શકીએ. વારંવાર એનો વિચાર કરીએ, વારંવાર અભ્યાસ કરીએ, એ સંબંધીની આશંકાઓના નિરાકરણ લાવીએ અને એમ કરતા ધારણા જ્ઞાન સુધી તો પહોંચાય. અને જેને ધારણા જ્ઞાન સુધી પહોંચવાનું થયું છે એને પછી અહર્નિશ એટલે દિવસ અને રાત્રિ દરમિયાન એક જ પ્રકારનો વિકલ્પ રહે કે હું ભગવાન આત્મા જગતના બધા પદાર્થોથી ભિન્ન જુદો છું, અને એમને એમ એ દ્રઢતા કરતો જાય. અને એમ જ્યારે એ દ્રઢતા કરતો રહ્યો છે તો પછી નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે એને ભેદ જ્ઞાન થાય છે. પરનું લક્ષ કરવાથી નહીં, પણ પોતાના સ્વરૂપનું લક્ષ કરતા ભેદ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન પોતાથી બીજું બધું જુદું છે, પોતે બધાથી જુદો છે, બીજું બધું પોતાથી જુદું છે એમ ભેદ જ્ઞાન થાય છે. બીજા પદાર્થમાં પોતે કંઈ કરતો નથી કે બીજું કંઈ પોતાનામાં કરતું નથી એવું એને ભેદ જ્ઞાન થાય છે. એટલે કોઈ પણ પ્રકારે પર સાથે એને આવો વ્યાપકપણાનો કે કરતા કર્મપણાનો સંબંધ નથી એવું એને ભેદ જ્ઞાન થાય છે. એ સોના લક્ષે થાય છે, એમાં પરનું લક્ષ કરવાથી કંઈ થતું નથી, લક્ષ તો સ્વનું જ કરવાનું છે. એટલે જ્યારે ભેદ જ્ઞાન થાય છે ત્યાર પછીથી જીવને એ પૂતગળની સાથેના કરતા કર્મ ભાવની બુદ્ધિ રહેતી નથી, એ ભ્રાંતિ ચાલી જાય છે. પણ એ ભેદ જ્ઞાન થાય છે તો સ્વના લક્ષે થાય છે. એટલે ગુરુદેવે વારંવાર એ વાત આપણને સમજાવી છે કે ભાઈ અંદરમાં જા, સ્વનું લક્ષ કર. ત્રિકાળ, ધ્રુવ, જ્ઞાયક છે, ત્રણેય કાળે એક જ્ઞાયક છે, એ જ્ઞાન કરવા વાળો છે, એનું લક્ષ કર. તારા ઉપયોગને ત્યાં લઈ જા અને એમ કરતા તને, એનો આશ્રય કરતા તને પોતાના સ્વરૂપનો અનુભવ થશે. એટલે અહીંયા ભેદ જ્ઞાન થયા પછી જીવને અને પૂતગળને કરતા કર્મ ભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી. ત્યારે એમ સમજવાનું છે કે પોતાનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણે છે તો બીજું બધું જુદું પડે છે. બીજા બધાને જાણવાથી પોતાનું સ્વરૂપને જુદું પાડી શકે એમ બનતું નથી. અને આવું ભેદ જ્ઞાન જ્યાં સુધી નથી ત્યાં સુધી અજ્ઞાનવશ, મોહને વશ, મિથ્યાત્વને લીધે એ અનાદિથી કરતા કર્મની બુદ્ધિ કરી રહ્યો છે, કરતા કર્મ રૂપે ભ્રાંતિ કરી રહ્યો છે. પરના કાર્યો હું કરું છું એવા ભાવે એ પરિણમી રહ્યો છે અને એમ કરતા એને આશ્રવ અને બંધ થાય છે અને સંસારમાં ભ્રમણ થાય છે. તો આમાં બે લીટીનો ભાવાર્થ આપ્યો છે. હવે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવે બહુ સરસ રીતે સમજ આપી છે, ખૂબ ભાવવાળી વાત કરી છે. આપણે એનો અભ્યાસ કરીએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, પાના નંબર 151, કળશ 50 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવને આ શ્લોક વાંચ્યા પછીથી જે ભાવ થયો એ ભાવ જ પહેલી લીટીમાં તેમણે કહ્યો છે કે એકલા અમૃત ભર્યા છે આ કળશમાં. શું કહે છે? શું કહ્યું? એકલા અમૃત ભર્યા છે આ કળશમાં. શું કહે છે? એમ કરી અને એમને જે આ કળશ વાંચતા જે ભાવ થયો એ આપણને દર્શાવ્યો કે આ તો કળશ અદભુત છે, એમાં તો ઘણી 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 ઉત્કૃષ્ટ વાત કરી છે. આવી ઉત્કૃષ્ટ વાત ક્યાંથી મળે? જ્ઞાની તો પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. સમ્યક દ્રષ્ટિ ધર્મી એ જ્ઞાની છે, બીજો કોણ જ્ઞાની છે? સમ્યક દર્શન વિના તો જ્ઞાની કહેવાય જ નહીં. એટલે સમ્યક દ્રષ્ટિ ધર્મી જેને આત્માનું જ્ઞાન અને ભાન થયું છે એવો એ જ્ઞાની એની વાત કરતા કહે છે કે જેને ધર્મની વિતરાગી દશા પ્રગટ થઈ છે તે અહીં જ્ઞાની કહ્યો છે. જેને ધર્મની વિતરાગી દશા પ્રગટ થઈ છે તેને અહીં જ્ઞાની કહ્યો છે. એ જ્ઞાની પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે. જો પરિણતિ શબ્દ વાપર્યો છે, પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને જાણતો પ્રવર્તે છે. શબ્દ એક મૂક્યો છે પરિણતિ, પણ એમાં બધું આવી જાય છે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે એટલે કે પોતાના સ્વરૂપને એ જાણે છે. એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એ અનુભૂતિનો કાળ છે, સહાનુભૂતિનો કાળ છે. એ પૂરો થયા પછી પણ એની સમ્યક શ્રદ્ધા થઈ છે એટલે એની પરિણતિ તો એવી જ રહે છે. એના અભિપ્રાયમાં, એની માન્યતામાં, શ્રદ્ધામાં બીજા પ્રકારે વાત આવતી નથી. ભલે એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી અને બહારમાં આવ્યો છે, એનો ઉપયોગ બહારમાં જાય છે, ત્યારે પણ એની પરિણતિ તો એમ જ રહે છે કે પોતાના દ્રવ્ય ગુણ અને પર્યાય જે રીતે છે તે રીતે જ છે, એ અન્ય પ્રકારે થતા જ નથી. પોતે એટલે શુદ્ધ આત્મા, ભગવાન આત્મા, નાયક. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું છે કે પરિણતિ શબ્દ વાપર્યો છે, પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને જાણતો પ્રવર્તે છે. તથા કર્મના એટલે પૂતગળના, પરના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને જાણતો પ્રવર્તે છે એમ સમજવું, એટલે પરને પણ એ જાણે છે, સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે એવો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ જ્યારે ધર્મ માર્ગમાં છે ત્યારે એ બધાને જાણવા વાળો છે, બધાને જેમ છે તેમ યથાર્થ સમજવા વાળો છે, એની શ્રદ્ધા યથાર્થ છે, તત્વોની યથાર્થ શ્રદ્ધા થઈ છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ઉમાસ્વામીજી ભગવાને તત્વાર્થ સૂત્રમાં જે બીજું સૂત્ર કહ્યું છે તે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે પદાર્થોને જેમ છે તેમ જાણે છે, એટલે પર પદાર્થો જે પોતાથી ભિન્ન છે એને પણ એ બરાબર યથાર્થ જેમ છે તેમ જાણે છે એવો એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે. પોતાને એટલે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને પણ જાણે છે તથા કર્મના પરના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને એ જાણે છે, જેમ છે તેમ જાણે છે, જેમ છે તેમ જ એની એને શ્રદ્ધા છે એવો જ એને અભિપ્રાય છે. ધર્મી એને કહીએ જે પોતાની અને પરની પરિણતિને જાણતો પ્રવર્તે છે, આવો ધર્મી, આવો સમ્યક દ્રષ્ટિ. હવે વિચાર કરો કે આવું સમ્યક દર્શન થાય, જેની માન્યતા બદલાઈ જાય, જેનો અભિપ્રાય બદલાઈ જાય, જગતના બધા પદાર્થોને તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં જે રીતે આવ્યા છે એ રીતે જ જેની શ્રદ્ધાને અભિપ્રાય થાય એને પછી બીજે ક્યાં આકર્ષણ થાય, બીજે ક્યાં આસક્તિ થાય, બીજે ક્યાં સુખની બુદ્ધિ પહોંચે, એને તો ત્યાં એમાં ક્યાંય કોઈ જગ્યાએ આકર્ષણ થતું નથી, સુખની બુદ્ધિ થતી નથી, એના ફેરફાર કરવાની બુદ્ધિ, એમાં કરવાની બુદ્ધિ, એને ભોગવવાની બુદ્ધિ પણ રહેતી નથી. એટલે આવા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની વાત અહીંયા લીધી છે, એટલે જ ગુરુદેવે આ જ્ઞાની વિશે વધારે સમજ આપી છે કે એની પરિણતિ આ પ્રકારે થાય છે પછી એને ક્યાંથી ભવ થશે, એની દ્રષ્ટિ આત્મા તરફ રહે, એને યથાર્થ વાન છે, શ્રદ્ધા બરાબર યથાર્થ થયા પછીથી, એક વખત યથાર્થ શ્રદ્ધા થઈ પછીથી કૂવો જાણે છે તો કૂવામાં કોઈ પડતો નથી. આ પર છે એમાં હું કંઈ કરી શકતો નથી તો એને પછી કરવાના ભાવ થતા નથી. ક્યારેક એવા ભાવ આવ્યા છે તો તરત જ જાગૃત થઈને એને છોડે છે કે ના ના, એનો કરવા વાળો કરતા હું નહીં. ક્યારેક ભોગવવાના ભાવ આવ્યા છે તો એ ભોગવાય છે છતાં પણ એને પોતાથી જુદું જાણે છે કે ના ના, આને ભોગવવા વાળો નહીં, હું તો ભગવાન આત્મા જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, હું એક તણકલાના બે ટુકડા કરવા માટે પણ સમર્થ નથી, અરે હું એક તણકલાને સ્પર્શવા માટે પણ સમર્થ નથી, હું ભગવાન આત્મા કોઈ પર પદાર્થને અડતો નથી, સ્પર્શતો નથી, કરતો નથી, ફેરવતો નથી, બદલતો નથી, કોઈ પર પદાર્થ રૂપે હું પરિણમતો નથી, પર પદાર્થના ગુણો રૂપે મારું પરિણમન થતું નથી, એ રૂપે મારું ઉપજવું થતું નથી, એ પર પદાર્થમાં મારું વ્યાપવું કે ત્યાં મારું પહોંચવું પણ થતું નથી, એ જ રીતે કોઈ પર પદાર્થ મારામાં વ્યાપતો નથી, મારા સુધી પહોંચતો નથી, મારા રૂપે થતો નથી. આવી જેને બરાબર પાકી શ્રદ્ધા થઈ છે એને કેટલો વખત રાગ ટકશે, કેટલો વખત એને આશ્રવ થશે, એટલે જ કૃપાળુ દેવે કહ્યું છે કે ભાઈ સંકિતીને તો વધુ ભવ હોય જ નહીં. ચારિત્રનો પુરુષાર્થ તો સહજ પછી અંતરમાંથી ઉપડે જ છે, સમ્યક તો થાય અને ચારિત્રનો પુરુષાર્થ ન ઉપડે એમ બને જ નહીં, બને જ નહીં. સંકિત થયું છે તો બહુ મોટી વાત છે, એની શ્રદ્ધામાં ફેર પડી ગયો છે, અને કેવી શ્રદ્ધા, પુસ્તકમાં વાંચેલી નહીં પણ અનુભવ સહિતની શ્રદ્ધા છે, સમ્યક શ્રદ્ધા છે. એક ને એક બે વસ્તુ આખી જુદી જુદી ભિન્ન થઈ ગઈ છે. અહીંયા તો કરવતનું ઉદાહરણ આપ્યું, કરવત તરત જ બે ભાગ કરી નાખે છે, કરવત ચાલે એટલે કંઈ વાર નથી લાગતી બે ટુકડા થતા. રાગ અને જીવ એ બેની વચ્ચે સાંધ છે, અને એ સાંધ છે એટલે કે એ રાગ અને જીવ ક્યારે એક થયા જ નહોતા, માત્ર એ જોડાયેલા દેખાય છે, એ સાંધ છે, અને એની ઉપર એ સાંધ ઉપર જ્ઞાનરૂપી છીણીને પટકતા તરત જ એના બે ટુકડા થઈ જાય છે. એમાં કોઈ સમયનો ગાળો લાગતો નથી, વિશેષ સમય લાગતો નથી, એક જ સમયમાં પરિણતિ પલટાઈ જાય છે, અને આ રાગ અને આ હું. એમ વેદ જ્ઞાન થઈ જાય છે. જુદા જુદા પ્રકારે જ્ઞાની પુરુષોએ આપણને આ વાત સમજાવી છે કે એમાં વાર નથી લાગતી, કરવત નિર્દયપણે એને કોઈ પાછા પડવા પણ થતું નથી કે હું કરું કે ના કરું, આમ હશે કે તેમ હશે એમ નહીં, એ તો કરી જ નાખે, બે કટકા કરી નાખે છે. એટલે નિર્દયપણે જે સાંધ છે એની ઉપર જયારે એમ કહેવામાં આવે કે જ્ઞાનરૂપી છીણી પટકવામાં આવે છે, તો એમાં પણ એ જ અર્થ છે કે જે તરત જ પટકવામાં આવે છે, એટલે કે તરત જ એ બે ટુકડા કરે છે, છીણી તરત જ એક ઘા થાય અને બે ટુકડા કરે. કરવતનું ઉદાહરણ લઈને પણ એમ જ કહ્યું છે. તો આવું એક જ ઝાટકે બે ટુકડા કરી નાખે એવું ઉદાહરણ શા માટે લીધું હશે એનો જરાક વિચાર કરીએ કે જ્યાં ત્યાં આવા જ ઉદાહરણ કેમ કહેવામાં આવે છે. એનું કારણ છે કે પ્રભુ મિથ્યાત્વ વર્તતું હતું પોતાને પુરુષાર્થ સમ્યક્ત્વનો છે અને વિકલ્પ સહિત એ માને છે કે હું જુદો છું, પણ હજી જ્યાં સુધી એને ભેદ જ્ઞાન નથી થયું ત્યાં સુધી એ ખરેખર શ્રદ્ધા એની સાચી સમ્યક નથી થઈ. અને એ સમ્યક શ્રદ્ધા થવામાં એક જ સમય થાય છે કે જે એક સમય પહેલા જે વાત હતી એ આખી બીજા સમયમાં પલટાઈ જાય છે. એટલે પલટો લાવવામાં કોઈ વધારે ટાઈમ જતો નથી, વધારે સમય લાગતો નથી. ઉપયોગ અંદરમાં જાય છે જેવો ઉપયોગ બહારમાંથી અંદરમાં જાય છે. આત્માનો ઉપયોગ લક્ષ કરે છે, ઉપયોગ આત્માનું લક્ષ કરે છે, ધ્રુવનું લક્ષ કરે છે. અને જેવો એને અનુભવે છે કે એ ભેદ ચાલ્યો જાય છે, એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે, એટલે કે જ્ઞાનની પર્યાય એ ધ્રુવને અનુભવે છે. જ્ઞાનની પર્યાય અભેદ થઈને ધ્રુવને અનુભવે છે એટલે બધું તરત જ એક જ સમયમાં બધું બરાબર સ્પષ્ટ થઈ જાય છે. એટલે જેમ ભેદ જ્ઞાન થાય છે કે આ હું, એટલે બીજું બધું એનાથી જુદું પડી જાય. આ હું કહેતા જેમ બધું જુદું થઈ જાય એને અનુભવમાં થઈ જાય છે. એટલે દરેક વખતે એમ જ આવે છે કે એમાં કોઈ વાર નથી લાગતી. બહુ સરસ વાત આમાં તો સમજાવી છે, એક કે એક શબ્દ મહત્વના છે. એટલે તો ગુરુદેવ કહે છે કે અમૃત ભર્યા છે. અહીંયા જ્ઞાનીની વાત કરી, આગળ કહે છે ગુરુદેવ, જો જાણનાર એવો ભગવાન આત્મા પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ અર્થાંત દ્રવ્ય ગુણ પર્યાયને જાણતો અને પરના દ્રવ્ય ગુણ પર્યાયને જાણતો પ્રવર્તે છે, એ જાણવા વાળો જ્ઞાયક છે, ગમે તેટલું જ્ઞાન કરે છે તો પણ એ જ્ઞાન કરતો પરિણમે છે, કેમ કે જ્ઞાન એનો સ્વભાવ છે. પણ એમ નથી કે એ જ્ઞાન કરે છે એની સાથે પરના કામો પણ કરે છે, એમ નથી. પરને અને સ્વને જાણતો પ્રવર્તે છે પણ પરને કરતો પ્રવર્તે છે એમ નથી. રાગને કરતો જ્ઞાની પ્રવર્તે છે એમ વાત નથી. તથા રાગની રીતે વિચાર કરીએ તો રાગ એ જ્ઞાનની અવસ્થાને આત્માને કરતો પ્રવર્તે છે એમ પણ નથી. ભગવાન આત્મા જ્ઞાની એ સ્વને અને પરને જાણે છે, એનું જ્ઞાન કરે છે, હંમેશા જ્ઞાન કરે છે, તે છતાંય એ પરના કાર્યોને કરતો નથી, પરને કરતો નથી એમ એ પ્રવર્તે છે. અને આ પૂદગલ દ્રવ્ય જે આત્માની સાથે એક ક્ષેત્રમાં જ રહ્યું છે, એક જ ક્ષેત્રમાં બંને રહ્યા છે, એમની વચ્ચે અવગાહનાનો સંબંધ છે. આ શરીર અને આ આત્મા એ એક જ ક્ષેત્રમાં રહ્યા છે, એમની વચ્ચે અવગાહનાનો સંબંધ છે, એકબીજાને અવગાહના આપે છે, એક જ ક્ષેત્રમાં રહ્યા છે. તેમ છતાંય એ પૂદગલ દ્રવ્ય જીવની અંદર કંઈ કરતું નથી. જીવ એનું જ્ઞાન કરે છે, એ પૂદગળનું જ્ઞાન કરે છે, પોતાનું પણ જ્ઞાન કરે છે, તે છતાંય એ પેલું પૂદગળ દ્રવ્ય એમાં કંઈ કરતું નથી. રાગ એટલે પૂદગળ, રાગ એટલે પૂદગળ અહીંયા વાત કરી છે આગળ પણ ગુરુદેવ, કે રાગ છે તે જ્ઞાનીની કોઈ અવસ્થાને કરતો નથી. જ્ઞાનીની અવસ્થા જાણવા રૂપે થઈ છે, જ્ઞાન કરવા રૂપે થઈ છે, તો એમાં એ પૂદગળ પરિણામો રાગનું કંઈ કરવું છે નહીં, એની સાથે એને કોઈ સંબંધ નથી. આત્મા સ્વ અને પરને જાણવાની દશામાં પ્રવર્તે છે અને પૂદગળ એ જળ છે એ તો જાણતું નથી. એટલે પૂદગળ જે રાગ તે સ્વ અને પરને નહીં જાણતું પ્રવર્તે છે. હવે આગળ કહે છે, આખો શ્લોક આપણે સરસ રીતે સમજીએ છીએ. ગુરુદેવે ઘણી બધી વાત આમાં સ્પષ્ટ કરી છે એટલે આખો શ્લોક આપણે ગુરુદેવ પાસેથી આજે સમજવાના છીએ. તો અહીંયા આગળ કહે છે કે નિત્યમ અત્યંત ભેદાત, આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી. અત્યંત ભેદ, અત્યંત શબ્દ મૂક્યો છે. ભેદ હોવો અને પછી પાછો અત્યંત ભેદ. હા, અત્યંત શબ્દ મૂકવા પાછળનું કારણ છે. શું કરો, અત્યંત ભેદ. કેમ કે ક્યાંય કોઈ પ્રકારે એમાં સામ્યતા નથી, કોઈ પ્રકારે એમાં કંઈક એવું નથી કે બાંધછોડ કરી શકાય. એટલે અત્યંત ભેદ. તમે એમ કહો કે ના ના થોડુંક એમ રાખો કે એ રાગ થાય તો એને જાણે એમ તો રાખો, તો ના એમ પણ નહીં. રાગ થવો હોય તો થાય ને ન થવો હોય તો ન થાય. આ જ્ઞાન ક્રિયા સ્વતંત્રપણે થાય છે. જ્ઞાન ક્રિયા થવાનું કારણ એનો સ્વભાવ છે, એનામાં રહેલો જ્ઞાનનો ગુણ છે, એટલે જ્ઞાન થાય છે. અને એ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી. એટલે બંનેની વચ્ચે અત્યંત ભેદ છે, એમ અત્યંત ભેદ છે. આમ તેમનામાં સદા હંમેશા અત્યંત ભેદ હોવાથી તે બંને પરસ્પર અંતરંગમાં વ્યાપ વ્યાપક ભાવને પામવા અસમર્થ છે. બંનેની વચ્ચે વ્યાપ વ્યાપક ભાવ થાય જ નહીં, એ શક્ય જ નથી. એટલે કે રાગની પર્યાય તે વ્યાપક અથવા તો કરતા થઈને જ્ઞાનની પર્યાયમાં વ્યાપે એમ બનતું નથી. રાગની પર્યાય તે વ્યાપક અને જ્ઞાનની પર્યાય તે તેનું વ્યાપ્ય. એટલે કે રાગની પર્યાય છે તે કંઈક એવું કરે, કરતા થઈને એવું કરે કે જેથી કરી, અને એટલી જ્ઞાનની પર્યાય છે એમાં એ જણાય અથવા તો એમાં એ ઉપયોગી થાય, માર્ગદર્શક થાય, એમ થતું જ નથી. રાગની પર્યાય છે, રાગ થયો છે તે વ્યાપક થઈને વ્યાપીને ક્યાં વ્યાપે, તો કે પેલું જ્ઞાન થયું છે એની અંદર વ્યાપે. આપણને મનમાં એમ થાય કે આ એવું નથી થતું, આપણે જાણીએ તો છીએ ને, એટલે મનમાં એવો ભ્રમ થાય. એટલે એ ભ્રમને દૂર કરવો છે એટલે વધારે સ્પષ્ટતા કરી છે. ગુરુદેવ કહે છે કે રાગની પર્યાય તે વ્યાપક થાય, વ્યાપક થાય એ જ કરતા થાય છે, અને વ્યાપક થાય છે એ જ વ્યાપે છે. અને ક્યાં વ્યાપે છે, તો પોતાના દ્રવ્યમાં વ્યાપે છે, બીજે બહારમાં ક્યાંય વ્યાપતી નથી. એ તો સિદ્ધાંત છે. તો આ રાગની પર્યાય એ પેલા જીવની પર્યાયમાં ક્યાંથી વ્યાપે. જીવની પર્યાય જ્ઞાન રૂપે છે, એ જ્ઞાન કરે છે, એ એનું કાર્ય છે, એનું કર્મ છે. તો એવા એ જીવની અંદર એ વ્યાપે કેવી રીતે, જીવ જ્ઞાન કરે તો એની અંદર એ રાગની પર્યાય ક્યાંથી વ્યાપે. જ્ઞાન થાય છે એ જીવની પર્યાયમાં થાય છે, બહાર નથી થતું. જીવની પર્યાયમાં જ્ઞાન થાય છે, એ ભલે સ્વનું જ્ઞાન થાય કે પરનું થાય, પણ એ જીવની પર્યાયમાં જ્ઞાન થાય છે. અને એ જ્ઞાનની પર્યાય જીવમાં રહેલા જ્ઞાન ગુણને કારણે થાય છે, જીવના જ્ઞાન સ્વભાવને કારણે થાય છે. એ જીવ દ્રવ્યમાં થાય છે, એ પૂદગળ દ્રવ્યમાં નથી થતું, એટલે રાગની અંદર નથી થતું. એટલે રાગ જે પૂદગળના પરિણામ છે એ જીવના પરિણામમાં વ્યાપતા નથી. માટે એમ નથી કે રાગ થયો છે એ ત્યાં જ્ઞાન રૂપે એને કારણે દેખાય છે, રાગને કારણે એમ નથી. રાગ કંઈ કરે છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. એ સ્પષ્ટતા અહીંયા થઈ. રાગની પર્યાય તે વ્યાપ્ય અને પરસ્પર એમની બંને વ્યાપ વ્યાપકપણાનો સંભવ હોય એમ બનતું નથી. એટલે રાગની પર્યાય છે તે વ્યાપક થઈ અને જ્ઞાનની પર્યાયને કરે કે જ્ઞાનની પર્યાયમાં વ્યાપે એમ નથી. ગુરુદેવ બહુ સ્પષ્ટ મૂક્યું છે કે એટલે કે રાગની પર્યાય તે વ્યાપક, વ્યાપક હો કે કરતા કહો, વ્યાપક હોય તો જ કરતા થાય. અને જ્ઞાનની પર્યાય તે વ્યાપ્ય, અથવા બીજી રીતે લઈએ, ઊંધો સંબંધ લઈએ તો કે જ્ઞાનની પર્યાય છે તે વ્યાપક થાય, જ્ઞાનની પર્યાય છે તે વ્યાપક થાય, અને રાગની પર્યાયમાં વ્યાપે એટલે રાગ એનું કાર્ય થાય, એનું વ્યાપ્ય થાય એમ પણ નથી. એટલે બંને વચ્ચે પરસ્પર વ્યાપ વ્યાપક ભાવનો બિલકુલ અભાવ છે એ સંભવ જ નથી, અસંભવ છે. અને આમ બંને દ્રવ્યની વચ્ચે ભેદ કરવામાં આવ્યો, આ રીતે ભેદ જ્ઞાન થયું. જીવ અને રાગ બંનેની અંદર આ પ્રકારે વ્યાપકપણાનો અત્યંત અભાવ છે, એટલે કર્તા કર્મ ભાવનો અત્યંત અભાવ છે. અને કર્તા કર્મ ભાવ જયારે છૂટી જાય, જીવને પર તરફનું લક્ષ છૂટી જાય તો એ સ્વ તરફ વળે. કર્તા કર્મ ભાવનો અભાવ જાણતા જીવને પછી શું થાય કે મારે ક્યાંય બહારમાં કંઈ કરવા પણ છે જ નહીં, તો પછી હું શુકરા બહાર ફાંફા મારું છું, હું ક્યાંય કંઈ કરી શકતો જ નથી તો શું ફાંફા મારું છું, એમ કરીને જીવ પોતે પોતાના સ્વભાવ ભાવ તરફ ઢળે છે. એટલે અકર્તા ભાવ જે છે એ ધર્મની શરૂઆત છે. અહીંયા આગળ કહે છે કે ધર્મી જીવ પોતાના જ્ઞાન અને આનંદના પરિણામને ઉત્પન્ન કરતો અને જાણતો. ધર્મી જીવ પોતે જ્ઞાન કરે છે, પોતાને જાણે છે અને એના પરિણામ આનંદના છે. પોતાની પરિણતિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક શાંતિ, સમ્યક શ્રદ્ધાની છે. એવા પરિણામને ઉત્પન્ન કરે છે અને એને એ જાણે છે, તથા એમ કરે છે ત્યારે એ રાગને પણ જાણે છે, પરને પણ જાણે છે, પણ રાગને કરતો નથી, રાગાદીને ઉત્પન્ન નહીં કરતો, પણ જાણતો એ પ્રવર્તે છે. સ્વપરને જાણનારું જ્ઞાન પોતે પોતાથી પરિણમ્યું છે. સ્વ અને પરને જાણનારું આ ભગવાન આત્માનું જ્ઞાન એ એના જ્ઞાન સ્વભાવને કારણે થયું છે, એ રીતે એનું પરિણમન પોતાને કારણે છે. તે રાગને જાણતું પરિણમ્યું છે તો પણ તે રાગના કારણે જાણવાનું થયું છે એમ બિલકુલ નથી. રાગને અને પોતાને જાણતું જ્ઞાન પ્રવર્તે છે. રાગને પણ જાણે અને પોતાને પણ જાણે એમ રાગને અને પોતાને જાણતું જ્ઞાન પ્રવર્તે છે. તેથી તે રાગનું કર્તા છે અને રાગ એનું કર્મ છે એમ નથી. તથા બીજી રીતે જોઈએ તો રાગ પરિણામ ઉદગળના પરિણામ છે, તે આત્માની નિર્મળ પર્યાયને જ્ઞાનને ઉત્પન્ન કરે છે એમ પણ નથી. આપણે ગઈકાલે આ વાતનો ઘણો વિસ્તાર કર્યો હતો કે પૂદગલના પરિણામ રાગ શુભ ભાવ એ કંઈ આત્માના શુદ્ધ ભાવરૂપ પરિણામ છે, એને કરતા નથી, એને ઉત્પન્ન કરતા નથી. એટલે શુભ ભાવ એ શુદ્ધ ભાવનું કારણ નથી. એ વાતને આપણે ગઈકાલે સિદ્ધ કરી હતી. ગુરુદેવ કહે છે કે જુઓ ઊંડે ઊંડે લઈ જાય છે, જ્યાં નિર્મળ આનંદનો નાથ ચૈતન્ય ઘન પ્રભુ આત્મા વિરાજે છે. કહે છે કે ત્યાં જાને તને તેથી સુખ થશે. રાગ છે એ તો પૂદગલના પરિણામ, દુઃખના પરિણામ છે. તે પરિણામ આત્માની જ્ઞાન અને આનંદની પરિણતિને કઈ રીતે કરે, કેમ કરે, શા માટે કરે? ભગવાન આત્માના પરિણામ તો સુખના પરિણામ છે, નિર્મળ આનંદના પરિણામ છે, શાંતિના પરિણામ છે. એવા પરિણામ રાગ દ્વારા ક્યાંથી થાય? પૂદગલના પરિણામ, રાગના પરિણામ, દુઃખના પરિણામ છે, આકુલતાના પરિણામ છે, એ તો આત્મપ્રદેશોનું કંપન કરવા વાળા છે. એવા પરિણામો આત્માને શાંતિ ક્યાંથી કરાય? આત્માને શાંતિ ક્યાંથી કરાવે? જ્ઞાન અને આનંદના પરિણામ જે આત્માના છે, એવા પરિણામ રાગ દ્વારા કેવી રીતે થાય? એ શુભ રાગ ગમે તેવો હોય તો પણ એ આત્મપ્રદેશોનું કંપન કરાવે, આત્માને શાંતિ ન કરાવે. એ દુઃખનું કારણ છે અને જે દુઃખ છે તે આનંદની દશાને કેવી રીતે પ્રગટ કરે? રાગ જે અજાણ છે તે જ્ઞાનની પર્યાયને કેવી રીતે ઉત્પન્ન કરે? રાગ જ્ઞાનરૂપ થતો નથી, જ્ઞાનરૂપે ઉપજતો નથી, એ ચેતનરૂપ થતો નથી. એ પૂદગળ પરિણામ છે. પૂદગળ ક્યારેય ચેતનરૂપ થતું નથી અને ચેતનરૂપ ન થતું એ પૂદગળ પરિણામ આકુલતા કરે છે, દુઃખની ઉત્પત્તિ કરે છે, આત્મપ્રદેશોનું કંપન કરે છે. એ બંધનું કારણ છે, એને લીધે આશ્રવ થાય છે અને બંધ પડે છે. એના દ્વારા મુક્તિ કેવી રીતે થાય? એના દ્વારા આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? એના દ્વારા શાંતિ કેવી રીતે થાય? એટલે આત્માના નિર્મળ પરિણામને એ કેવી રીતે કરે? બંનેના સ્વભાવ તદ્દન ભિન્ન છે. બંને એનું જુદું જુદું, જુદા જુદા પ્રકારનું પરિણમન છે. એ બંનેમાં ઘણો 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 ભેદ, તફાવત છે, વિપરીતતા છે. એ એકબીજાને કઈ રીતે કરે? હવે પાના નંબર 153 ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા આગળ કહે છે કે રાગને અને આત્માની નિર્મળ પર્યાયને અત્યંત ભેદ છે. નિયમસારની ગાથા 82માં કહ્યું છે કે આવો ભેદ અભ્યાસ થતા જીવ મધ્યસ્થ થાય છે. મધ્યસ્થપણું આપણે ઘણી વાર વાત કરીએ છીએ, પણ મધ્યસ્થપણું થાય ક્યારે? કે બંને વસ્તુનું જેમ છે તેમ સ્વરૂપ સમજાય ત્યારે બે વસ્તુ વચ્ચે મધ્યસ્થપણું થાય, ત્યારે જ ન્યાય થાય. ન્યાય સંગત કથન હોય એ મધ્યસ્થપણું છે. ન્યાય સંગત કથન ક્યારે થાય? કે બંને પક્ષને સાંભળવામાં આવ્યા હોય, સમજવામાં આવ્યા હોય અને જેમ છે તેમ એના મૂલ્યાંકનો થયા હોય તો જ પછી એ ન્યાય સંગત કથન થઈ શકે, એવું જાણપણું થઈ શકે અને તો જ મધ્યસ્થતા આવે. અહીંયા નિયમસારની ગાથા 82ની વાત લઈ અને ગુરુદેવ કહે છે કે રાગ અને આત્માની નિર્મળ પર્યાયને અત્યંત ભેદ છે. નિયમસારની ગાથા 82માં કહ્યું છે કે આવો ભેદ અભ્યાસ થતા જીવ મધ્યસ્થ થાય છે અને તેથી ચારિત્ર થાય છે. ચારિત્ર કઈ રીતે થાય છે? તો કે આવો ભેદ જ્ઞાનનો અભ્યાસ થાય છે તેથી ચારિત્ર થાય છે. કેમ કે એમ મધ્યસ્થપણું આવે છે અને તેથી ચારિત્ર થાય છે. રાગ ભાવથી ચારિત્ર થાય છે એમ નથી કહ્યું, શુભ ભાવથી ચારિત્ર થાય છે એમ નથી કહ્યું, પણ રાગના ભેદ અભ્યાસથી, એટલે કે રાગ જીવથી જુદો છે, રાગ એ જીવનું સ્વરૂપ નથી, રાગ એ જીવની અંદર શુદ્ધ નિર્મળ પરિણામો પ્રગટ કરતો નથી, એ રાગ આત્માથી તદ્દન ભિન્ન છે, એ અચેતન છે, એ જડ છે, એવો અભ્યાસ થવાથી, એટલે કે રાગનો ભેદ પડે છે, જીવથી જુદો છે એવો અભ્યાસ થાય છે તો અંતરમાં ચારિત્ર થાય છે. કેમ કે ચારિત્ર શું છે? ચારિત્ર પોતાના સ્વભાવ ભાવે પરિણમવું, એનું નામ ચારિત્ર છે. જ્યાં સુધી એ રાગને જુદો ન પાડે ત્યાં સુધી ચારિત્ર થાય કેવી રીતે? પોતાના સ્વભાવને એને રાગથી પરથી જુદા પાડીને ત્યાં સ્થિરતા કરવી, એનું નામ તો ચારિત્ર છે. સ્વભાવ ભાવે પરિણમન, એનું નામ ચારિત્ર હોવાથી અહીંયા નિયમસારની 82ની ગાથામાં આ વાત કરવામાં આવી કે રાગનો ભેદ પાડશે તો ચારિત્ર થશે, પણ રાગથી ચારિત્ર નહીં થાય, શુભ ભાવથી ચારિત્ર નહીં થાય, પણ શુભ ભાવને પોતાથી, એટલે કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એનાથી એને જુદો પાડશે તો ચારિત્ર થશે. ચારિત્રને સમજ્યો ન હોય પછી તો ગમે તે પ્રકારે શુભ ભાવ અને ચારિત્ર માનીને એ ચાલી નીકળે, અરે પ્રભુ એમ એને અનંત ભવ કર્યા પણ સમ્યક દર્શન વિના એને ઘણું રખડવાનું થયું છે. એટલે બહુ સરસ વાત લીધી છે 82ની ગાથામાંથી આ વાત કે રાગ ભાવથી ચારિત્ર નથી થતું, પણ રાગના ભેદ અભ્યાસથી આ રાગ જુદો, હું અને રાગ જુદા, હું ભગવાન આત્મા એનાથી આ રાગ ભિન્ન છે, એમ અંતરમાં ચારિત્ર થાય છે. કેમ કે ચારિત્ર તો એક એના જ્ઞાનની દશા છે, પોતાનો જેવો જ્ઞાન સ્વભાવ છે એવી એ દશા છે, એમાં એ રહે છે, સ્થિરતા કરે છે, એનું નામ ચારિત્ર છે. પહેલા સમ્યક દર્શનના કાળમાં ભેદ પડ્યો છે, સમ્યક દર્શન થાય છે, સમ્યક સાચી શ્રદ્ધા થઈ છે ત્યારે એને ભેદ પડ્યો છે, અને પછી વિશેષ ભેદના અભ્યાસથી અંતરમાં ઠરે છે ત્યારે એ ચારિત્ર થાય છે. ભેદ તો સમ્યક દર્શન થાય ત્યારે થયો કહેવાય, એ પહેલા જે ભેદ પાડ્યો છે એ દ્રઢસૂતના અભ્યાસથી કે જ્ઞાની મહાપુરુષો એ આપેલા પ્રવચનમાંથી સમજી સાંભળી વિચારી મનોમંથન કરીને ભેદ પાડ્યો છે, ત્યાં સુધી જે ભેદ પડ્યો છે એ ભેદ હજી અનુભવ વિનાનો છે, એટલે એ ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે, પણ જયારે પોતાને અનુભવ થાય છે પછી જે ભેદ પડે છે એ સમ્યક સાચો ભેદ છે, એ ભેદ જ્ઞાન થયું છે, તે સમ્યક છે, સાચું છે, અને એવું ભેદ જ્ઞાન થતા સમ્યક દર્શન થયું છે. એટલે સમ્યક દર્શનનો કાળ જયારે હતો ત્યારે એને ભેદ જ્ઞાન પડ્યું અને ભેદ પાડ્યો, પછી શ્રદ્ધા સાચી થઈ કે આ હું ભગવાન આત્મા અને આ બીજું બધું જુદું છે, અને પછી એ જ શ્રદ્ધા છે એમાં એને વિશેષપણે અભ્યાસ થાય છે, એટલે એ જ પ્રકારે એનું મનોમંથન ચિંતન રહ્યા કરે છે, દ્રઢતા વધતી જાય છે અને અંતરમાં પછી એ ઠરે છે. કેમ ઠરે છે? કે પાકો નિર્ણય થઈ ગયો છે કે હું આ બધાથી જુદો છું, એટલે બીજું કંઈ બધું એને કોઈ રીતે વિચલિત કરતું નથી, એટલે ત્યાં એ સ્થિર થાય છે, ઠરે છે. બીજા તરફનું આકર્ષણ સ્વના લક્ષ્ય છૂટી ગયું છે અને સ્વ પરથી જુદું છે એની જેમ જેમ દ્રઢતા થાય છે, જેમ જેમ દ્રઢતા થાય તેમ વધારે ને વધારે સમય સુધી આત્મામાં રહેવું થાય એમ ચારિત્રનો પુરુષાર્થ થાય છે, એમ એ પોતે સ્વભાવ ભાવમાં ફરે છે. એટલે સમ્યક દર્શનના કાળમાં ભેદ તો પડ્યો જ છે ને, પછી આખો ચારિત્રનો પુરુષાર્થ છે. એ વખતે એ સમ્યક્ત્વ આચરણ ચારિત્ર હોય ત્યારે પણ એ ચારિત્રનો જ પુરુષાર્થ છે, અને પછી આગળ વિશેષતાથી સંયમ આચરણ ચારિત્ર હોય, સાગાર કે અણગાર, ત્યારે પણ એ ચારિત્રનો પુરુષાર્થ છે. પણ બધી અવસ્થાની અંદર મુખ્યતા એની છે તો કે જે ભેદ જ્ઞાન કર્યું છે એવા ભાવે સ્થિરતા કરવાની. ભેદ જ્ઞાન શું કર્યું છે કે હું જગતથી જુદો છું, અને એ ભાવમાં સ્થિરતા કરવી એનું નામ ચારિત્ર છે. એટલે એ વાતને અહીંયા લીધી છે, બહુ સરસ સમજાયું છે કે પહેલા સમ્યક દર્શનના કાળમાં ભેદ પડ્યો છે અને પછી વિશેષ ભેદના અભ્યાસથી અંતરમાં ઠરે છે ત્યારે ચારિત્ર થાય છે. રાગથી ચારિત્ર થાય છે એમ નથી. આ પ્રમાણે રાગને અને સ્વ પરને જાણનાર પ્રભુ આત્માને અત્યંત ભેદ છે. રાગથી એ ભગવાન આત્મા તો તદ્દન ભિન્ન છે, એ સ્વ અને પરને જાણે પણ પરને કરે નહીં, રાગને જાણે પણ રાગને કરવા વાળો નથી. રાગથી એને લાભ છે એવી ઊંધી માન્યતા એની નથી. રાગથી એને ફાયદો છે એમ પણ એને નથી. રાગ એનો છે એમ પણ નથી. રાગ કરવા માટે થઈને કોઈ પણ પ્રકારે એ પ્રેરાય છે એમ પણ નથી. રાગથી પોતાને જુદો ભિન્ન માને છે એની એ શ્રદ્ધા, એનો એ અભિપ્રાય એ હંમેશા છે. સમ્યક દર્શન થયા પછીથી એ અભિપ્રાય જતો નથી. રાગને અને જ્ઞાનની પર્યાયને પરસ્પર અત્યંત ભેદ હોવાથી જ્ઞાનની પર્યાય અને રાગ એ બંને તદ્દન ભિન્ન છે. રાગની પર્યાય જે થઈ છે તે એ જ્ઞાનની પર્યાયમાં વ્યાપતી નથી, જ્ઞાનની પર્યાય થવામાં એ કારણભૂત થતી નથી, જ્ઞાનની પર્યાયને કરતી નથી. બંને ભિન્ન છે. ભલે એને એ જ્ઞાનની પર્યાય જાણે, રાગને જાણે, તે છતાં એ રાગની પર્યાય એ જ્ઞાનની પર્યાયમાં કંઈ કરતી નથી. બંને વચ્ચે પરસ્પર ખૂબ ભિન્નતા છે અને એવો અત્યંત ભેદ હોવાથી તેમને વ્યાપક ભાવનો અભાવ છે, કરતા કર્મ ભાવનો અભાવ છે. રાગ છે તે પૂતગળના પરિણામ છે, પૂતગળ છે, અને જ્ઞાનની નિર્મળ દશા છે તે આત્માની છે, એ આત્માના પરિણામ છે. બંને ભિન્ન છે, બંનેના ભાવ ભિન્ન છે, બંનેની જાત ભિન્ન છે, પેલું ચેતન છે પેલું અચેતન છે. તેથી તેમને વ્યાપક પણ નથી, તેથી કરતા કર્મ પણ નથી. આ શ્લોકની અંદર આખો સરવાળો લઈ લીધો છે બધો, 76, 77, 78 અને 79 ગાથાની અંદર કુમકુંદાચાર્ય ભગવાને જે વાત આપી એ વાતને અમૃતચંદ્રાચાર્ય ભગવાન ખૂબ બરાબર સમજ્યા, એવો જ અનુભવ કર્યો એમણે, એ આત્મસાત કરી. અને પછી એ 76, 77, 78 ગાથાની એમણે જયારે ટીકા લખી હશે અને જે ભાવ થયા એટલે એમનાથી સહજપણે જ આવો કળશ લખાઈ ગયો હશે. એ બધાના સરવાળા રૂપે એમની કેવી એ વખતે અદભુત દશા હશે. હવે કહે છે કે જીવ પૂતગલને કરતા કર્મ પણ છે એવી બ્રહ્મ બુદ્ધિ, હવે ઊંધી બુદ્ધિ જે ચાલી રહી છે એની વાત કરવી છે. બ્રહ્મ છે, અનાદિનો આ બ્રહ્મ વર્તી રહ્યો છે. બ્રહ્મ કેમ થાય? બ્રહ્મ એનો અર્થ જ એક છે કે બ્રહ્મની અંદર અજ્ઞાન સમાયેલું છે. વ્યવહારમાં પણ આપણે એમ કહીએ કે બ્રહ્મ છે એમ કહેતા જ એમ છે કે એને જ્ઞાન નથી, જ્ઞાનનો અભાવ છે એટલે બ્રહ્મ છે. જીવ પૂતગળને કરતા કર્મ પણ છે એવી બ્રહ્મ બુદ્ધિ અજ્ઞાનને લીધે છે, અને એ અજ્ઞાનને લીધે ત્યાં સુધી ભાસે છે કે જ્યાં સુધી અજ્ઞાન રહે, જ્યાં સુધી અજ્ઞાન રહેશે ત્યાં સુધી એમ જ બુદ્ધિ રહેવાની છે. અજ્ઞાનને લીધે એ ભ્રમ બુદ્ધિ છે અને એ ત્યાં સુધી ભાસે છે કે જ્યાં સુધી વિજ્ઞાન જ્યોતિ પ્રકચની જેમ નિર્દય રીતે જીવ પૂતગળનો તત્કાળ ભેદ ઉપજાવીને પ્રકાશિત થતી નથી. આ વાતને ગુરુદેવે સરસ રીતે અહીંયા સમજાવી છે કે રાગથી ભિન્ન કરીને જ્ઞાનનો અનુભવ કરે, રાગથી ભિન્ન કરીને જ્ઞાનનો અનુભવ કરે ત્યારે તેને પરનું કરતા પણ છૂટી જાય છે. શબ્દો તો થોડા છે પણ ભાવ ઘણા ઊંચા છે અને ગંભીર છે. આવા ભાવમાં જતા સમ્યક દર્શન થાય છે. સુગાનીજીને રાગથી આત્મા જુદો આ વાત જયારે સાંભળવામાં આવી, સોનગર આવ્યા અને ગુરુદેવના પ્રવચનમાં આ વાત સાંભળી કે ભગવાન આત્મા આ જ્ઞાન અને રાગ એ જુદા છે અને એના વિશે જે ગુરુદેવે વાત કરી એ એમના હૃદયને એવી સ્પર્શી ગઈ કે એના ઉપર વિચાર કરતા કરતા મનોમંથન ચિંતનમાં ડૂબી ગયા, આખી રાત બેસી રહ્યા અને એમને સમ્યક દર્શન પ્રગટ કર્યું. એટલે ગુરુદેવ કહે છે કે આમાં શબ્દો ઓછા છે કે રાગ ને ભિન્ન કરી અને જ્ઞાનનો અનુભવ થાય એ વાત કરી. એમાં શબ્દો ઘણા ઓછા છે પણ એમાં ભાવ ઘણા ઊંચા છે અને ગંભીર ભાવ એમાં તો ભરેલા છે. દ્રષ્ટિ પર્યાય ઉપરથી ફેરવી લઈ દ્રવ્ય ઉપર લઈ જાય તેને વિજ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. રાગ ને પોતાથી ભિન્ન પાડવો એ વાતનો ખૂબ વિચાર કરવો, કઈ રીતે થાય એ હવે સમજાવે છે. પહેલા તો રાગ પોતાથી જુદો છે એ ભાવમાં જતા સમ્યક દર્શન થાય માટે એ ભાવ ઘણા ઊંચા છે અને હવે એ કઈ રીતે થાય એ પણ સાથે ગુરુદેવે સમજાવ્યું કે દ્રષ્ટિ પર્યાય ઉપરથી ફેરવી અને દ્રવ્ય ઉપર લઈ જાય. રાગથી જુદા પડવું છે અને રસ્તો કેમ બતાવ્યો? રસ્તો એમ બતાવ્યો કે પર્યાય ઉપરથી દ્રષ્ટિને ફેરવીને દ્રવ્ય ઉપર લઈ જાય તો એ વિજ્ઞાન જ્યોતિ પ્રગટ થાય અને ભેદ જ્ઞાન થાય અને રાગથી જુદા પડાય. જરાક વિચારવું પડશે, એમાં સમજવું પડશે ગુરુદેવે કેમ આમ રસ્તો બતાવ્યો. જુદા પડવું છે રાગથી તો એમ ના કહ્યું કે તું દરેક જગ્યાએ જ્યાં જ્યાં રાગ થાય છે કે મારો નથી મારો નથી એમ કરવાનું ચાલુ કરી દે, એમ રસ્તો નથી બતાવ્યો, એમ માર્ગ નથી બતાવ્યો. જો ગુરુદેવના પ્રવચન સાંભળીએ વાંચીએ ત્યારે સૂક્ષ્મતાથી ઘણો વિચાર કરવાનો હોય છે. જુદા રાગથી પડવું છે, ભેદ જ્ઞાન રાગથી કરવું છે, છતાંય રસ્તો કેવો બતાવ્યો? કે પર્યાય ઉપરથી લક્ષ્યને બદલીને દ્રવ્યો તરફ લઈ જાય. દ્રષ્ટિને તારા જ્ઞાન દર્શનના ઉપયોગને જે બહારમાં ફરી રહ્યો છે, પર્યાયમાં ફરી રહ્યો છે, ત્યાંથી ખસેડીને એને પલટાવીને તું તારા આત્મદ્રવ્ય તરફ લઈ જા. આત્મદ્રવ્ય તરફ લઈ જતા વિજ્ઞાન જ્યોત પ્રગટ થાય છે, જ્ઞાનની જ્યોત પ્રગટ થાય છે. એમ નહીં કે તું રાગ તરફ જયારે લક્ષ્ય કરી રહ્યો છે, બહારમાં જોઈ રહ્યો છે, ત્યારે જ્યાં જ્યાં રાગ થાય છે ત્યાં ત્યાં તું એમ કે ના આનો રાગ ના કરો, આનો રાગ ના કરો, આનો રાગ ના કરો, એમ કોઈ રસ્તો નથી બતાવ્યો. રસ્તો શું બતાવ્યો? કે દ્રષ્ટિને પર્યાય ઉપરથી ફેરવી દે. પર્યાય શું છે? ક્ષણિક છે. પર્યાય ક્ષણિક છે. બહારમાં જે કંઈ પણ જ્યાં જોવાનું થાય છે ત્યાં ત્યાં એનો ઉપયોગ રહ્યો છે, એટલે બહારમાં ફરે છે અને જે પર્યાય છે એને એ જાણે છે તો એ પર્યાય ઉપર એનું લક્ષ રહ્યા કરે છે. અહીંયા ભગવાન આત્મા તરફ લક્ષ કરાવવું છે એટલે ગુરુદેવ કહે છે કે પર્યાય દ્રષ્ટિ છોડી દે. અરે નિર્મળ પર્યાય થઈ હોય તો એ નિર્મળ પર્યાયનું સ્મરણ પણ છોડી અને તું ધ્રુવનું લક્ષ કર, ધ્રુવ તરફ ઢળી જા. અને ધ્રુવનું લક્ષ કરીશ તો પછી જેવું દ્રવ્ય છે એવો અનુભવ થશે. ત્રિકાળ જ્ઞાયક દ્રવ્ય છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો એનો અનુભવ થાય, તો એનો અનુભવ જ્ઞાન રૂપે જ થાય, એટલે કે વિજ્ઞાન જ્યોત પ્રગટ થશે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ કરતા જે પર્યાય થશે એ જ્ઞાનની પર્યાય થશે, એટલે વિજ્ઞાન જ્યોત પ્રગટ થશે અને એમ થતા અજ્ઞાન દૂર થશે. એટલે દ્રષ્ટિ પર્યાય ઉપરથી ફેરવીને દ્રવ્ય ઉપર લઈ જાય તેને વિજ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. જ્ઞાન ભલે થોડું હોય પણ સ્વ પરનો ભેદ પાડી સ્વ અનુભવ કરે તે વિજ્ઞાન જ્યોતિ છે. વિજ્ઞાન જ્યોત એમ શબ્દમાં નથી સમજવાનું, એ તો અનુભવની વાત છે. હા હા, ગુરુદેવ કહે છે કે ચૈતન્ય મૂર્તિ ભગવાન આનંદનો નાથ ભિન્ન છે. પોતાના અનુભવની વાત કરે છે. શું કહે છે? કે સ્વ પરનો ભેદ પાડી સ્વાનુભવ કરે તે વિજ્ઞાન જ્યોત છે અને એ સ્વાનુભવ એમનો થયો છે એને અહીંયા વર્ણવે છે કે ચૈતન્ય મૂર્તિ ભગવાન આનંદનો નાથ ભિન્ન છે. પોતાને ભિન્ન પડ્યો છે એટલે ભિન્ન છે અને રાગ ભિન્ન છે, બંને તદ્દન જુદા છે એવો આત્મ અનુભવ કરે તે વિજ્ઞાન જ્યોતિ છે. આ વિજ્ઞાન જ્યોત, આ જ્ઞાનની જ્યોત પેલી કરવતની જેમ નિર્દયપણે જીવ અને પુદ્ગલની વચ્ચે ભેદ ઉપજાવે છે, ભેદ પાડે છે. એની સંધિ જે છે એ સંધિને છૂટી પાડી દે છે. પાણીના દળમાં જેમ તેલનું પીપું ભિન્ન થઈ જાય છે તેમ સ્વનો અનુભવ કરતા રાગની ચિકાસ અને આત્માની વિકરાગતા બંને ભિન્ન થઈ જાય છે. બહુ સરસ વાત કરી છે આચાર્ય દેવે, ગજબ કામ કર્યું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જયતે પ્રણમો પદ તે વર તે જયતે